भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज ने स्मृति सहित सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व मोक्ष भागी जीवात्मा दर वर्षे दिवाळीना दिवसो नवा वर्षना दिवसो साथे साथे आपड़ा क्रम प्रमाणे आपड़े आ सत्संग शिबिर सत्संग छावणी नु आयोजन पण दर वर्षे करता होईए छे। दर वर्षे संप्रदायनी अंदर अनेक ठेकाणे अनेक महोत्सवों पारायणों कथा पण थती होय छे। वाला भक्तो आपणे आ सत्संग छावणीनी अंदर के आवा उत्सव समयाओनी अंदर उत्साहथी हाजरी आपीए छीए कंईक जाणवानी अपेक्षाए અને ગઈકાલના પ્રવચનની અંદર પણ અમે આ વાત કરી હતી અને આજે પણ એ વાત અમે દોહરાવશું કે શ્રીજી મહારાજે જે આ સંપ્રદાયની અંદર એક અનોખી આ પરંપરા જે પ્રસ્થાપિત કરી છે કે અવારનવાર એવા યોગ આપણને મળે એવા વ્રતોત્સવના નિમિત્ત મળે કે જે નિમિત્ત આપણને ભગવાનના સ્વરૂપની વધારે ને વધારે નજીક લઈ જાય ભગવાનના સ્વરૂપની વધારે ને વધારે પાસે લઈ જાય સહેજે સહેજે વાતાવરણ ભક્તિમય બને ધર્મમય બને અને જીવન આપણું પવિત્ર બને। મેં એક વખત વાત કરી હતી સભાની અંદર કદાચ કોઈને યાદ હશે કે નહીં હોય આજે ફરી એક વખત દોહરાવી દઉં। ઘણી વખત આપણે એવું સમજતા હોઈએ છીએ કે ભગવાનને ભજવા માટે કોઈ નિયમોની જરૂર નથી કોઈ આવશ્યકતા નથી નિયમોની ભગવાનને ગમે તે ભજી શકે છે ગમે તે રીતે ભજી શકે છે। સર્વને સ્વતંત્રતા છે જીવ પ્રાણી માત્રને ભગવાનની ભક્તિની સ્વતંત્રતા છે અને વાલા ભક્તો સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે પણ કીધું છે કે સંસારમાં રહેલા જીવ પ્રાણી માત્રને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે। પણ વાલા ભક્તો આપણી સમજણ ઘણી વખત ક્યાંક વિકૃત ઊભી હોય છે અથવા તો આપણી સમજણ ક્યાંક ખોટી હોય છે એનું એક દ્રષ્ટાંત જો આપણે લઈએ તો આપણે ઘણી વખત એમ વિચારીએ છીએ કે ભગવાન ભજવાનો અધિકાર આપણને મળ્યો છે આપણને સ્વતંત્રતા છે તો આપણે મન ફાવે એમ ભગવાન ભજીએ। વાલા ભક્તો આ વાત અમે પહેલા પણ કરી હતી કે વાસ્તવમાં ભગવાન ભજવાનો અધિકાર દરેકને મળેલો છે અને ભગવાન ભજવાની સ્વતંત્રતા પણ દરેકને મળેલી છે પણ એ સ્વતંત્રતા અને અધિકાર શા માટે મળેલો છે કે ભગવાનને કેટલા અંશે અને કેટલા પ્રમાણમાં ભજવા એની સ્વતંત્રતા છે ભગવાનને કયા માધ્યમથી ભજવા એની સ્વતંત્રતા છે, પણ ભગવાનને ભજવાની જે રીત છે, જે મર્યાદા છે, એ મર્યાદાની સ્વતંત્રતા નથી. અને આ સત્સંગ શિબિરો ગણો, છાવણી ગણો કે કથા પારાયણ ગણો, એ પારાયણ શા માટે કરવામાં આવે છે કે એની પાછળનો મુખ્ય લક્ષ્ય છે કે શ્રોતાઓને, સાંભળનારને એક તો ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થાય, દ્રઢતા થાય, આ એનો મુખ્ય હેતુ છે, અને સાથે સાથે ભગવાન ભજવાની રીત શીખે, ભગવાનને રાજી કરવાની રીત શીખે, ઉપાયોને શીખે અને એની મર્યાદાઓને જાણે, આ એનો બીજો લક્ષ્ય ને હેતુ રહેલો છે. અને શાસ્ત્રોના અધ્યયન કે ઉપદેશથી આપણે જાણી શકીએ છીએ, અને એટલા માટે વ્યાસપીઠ ઉપર વક્તાપીઠને બહુ મોટી જવાબદારી રહેલી છે કે જે પણ ઉદબોધન કરે એ શાસ્ત્ર સંમત, ધર્મ સંસંગત અને ભગવાનની બાંધેલી મર્યાદાને પ્રતિપાદન કરતું હોય. કારણ કે લાખો જીવાત્માઓની જવાબદારી એ વક્તાની રહેલી છે. જો વક્તા એ વિશ્વાસનો ભંગ કરશે, જે વિશ્વાસને લઈ અને ભક્તો એની સામે આવ્યા છે, કંઈક જાણવા શીખવા આવ્યા છે, તો એ લાખો જીવાત્માને કોઈક અવળું સવળું સમજાવીને અવળે માર્ગે વારશે, તો એ જીવાત્માઓનું જે કલ્યાણ થશે, એનો મોક્ષ બગડશે, એનો પાપનો ભાગી એ વક્તા પણ બને છે. પણ વાલા ભક્તો, જેને ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રય હોય અને જેના હૃદયની અંદર ભગવાનને ભજવાની, ભગવાનના થયાની ખુમારી હોય, તાન હોય, એ હંમેશા એ અનુસંધાન જરૂર રાખે છે કે ભગવાનના સિદ્ધાંતોનો લેશ માત્ર લોપ થાય નહીં અને ભગવાનના ભક્તોને આ સંદેશ પહોંચાડી શકીએ. એવા જ્યારે આપણને શ્રોતા અને વક્તા આમને સામને જ્યારે આવે, ત્યારે સત્સંગની મજા કંઈક ઓર હોય છે. અને વાસ્તવમાં પૂછો ને તો વચનામૃતમાં શ્રીજી મહારાજે જે સંતોના, ભક્તોના, જ્ઞાનીઓના સમાગમની જે વાત કરી છે, ક્યાંક લખ્યું છે સંતો થકી જાણવું, તો ક્યાંક વચનામૃતમાં એમ લખ્યું છે કે મોટેરા હોય સત્સંગમાં એના થકી જાણવું. આવા શબ્દો શ્રીજી મહારાજે લખ્યા છે, એની પાછળનો હેતુ માત્ર ને માત્ર આ છે કે ભગવાનના જે સિદ્ધાંતો, એને જેમ છે તેમ, જે એનો પ્રાસ છે, જે એનો હેતુ છે, એ હેતુની સાથે ભક્તો સુધી પહોંચે, અને એ કાર્ય આપણી આ કથાઓમાં, આ છાવણીઓમાં થઈ રહ્યું છે. અને આ કાર્યથી ભગવાનનો રાજીપો જરૂર ઉતરે છે અને એમાં વક્તા અને શ્રોતા બંનેનું કલ્યાણ થાય છે. સાચી વાત કહેવા માટે પણ સાચું હૃદય જોઈએ અને સાચી વાત સમજવા માટે પણ સાચું હૃદય જોઈએ. જો હૃદય કપટી હોય, કાળું હોય, તો સાચી વાત કહેવાતી પણ નથી, અને જો હૃદય કપટી હોય તો સાચી વાત મનાતી પણ નથી. વાલા ભક્તો, અમારા નાના સ્વામીએ સભા સંચાલન કરતા અમને એક વાત કરી, લાલજી મહારાજ પાસે અમે માંગીએ કે કંઈક એવું ઉપદેશ કરે કે જેથી જીવનની અંદર આ માર્ગ ક્યારે ચૂકાય નહીં. તો વાલા ભક્તો, હું તો એક વાક્યમાં ઉત્તર આપીશ, વધારે મારે લાંબુ વિવેચન કરવું નથી, કારણ કે જે વચનામૃતે કીધું છે એનાથી બહાર મારે કંઈ કહેવાની જરૂર નથી, એનાથી વિશેષ પણ કહેવાનું કંઈ બાકી રહેતું નથી. જે સત્સંગી જીવન કહે છે એનાથી વિશેષ મારે કંઈ કહેવાનું છે નહીં. પણ હું દરેક ભક્તોને, દરેક સંતોને, દરેક મોક્ષભાગીને, મુમુક્ષુને હું એટલી ભલામણ જરૂર કરીશ, અને એ ભલામણે મારી નથી, આપણા ધર્મગ્રંથોમાંથી આ એનું તારતમ્ય, એનું સારાંશ આ નીકળે છે, અને એ જ તમારી સામે વ્યક્ત કરું છું. જે મોઢે પાન બીડા ચાવ્યા હોય એ મોઢે કોલસા મહેરબાની કરીને ચાવશો. આટલું જો જીવનમાં રાખશો ને તો વાલા ભક્તો, તમારી ને અમારી આ સંતોની તમામ મહેનત એ લેખે લાગશે, અને તમારી ને મારી મહેનત કરતા, કારણ કે આમાં તો તમારો થોડો કંઈક સ્વાર્થ છે, થોડો મારો થોડો સ્વાર્થ છે, થોડો સંતોનો સ્વાર્થ છે. કેવો સ્વાર્થ? લૌકિક માયિક સ્વાર્થ નથી, તમારો સ્વાર્થ છે, તમારો હેતુ છે કે મોક્ષ મેળવવો છે. સંતોનો હેતુ છે ભગવાન રાજી કરવા છે. અમારો હેતુ છે શ્રીજી મહારાજે જે જવાબદારી અમારા ઉપર મૂકી છે, જવાબદારીનું વહન કરવાનું છે. આ તો એક સામાન્ય વાત થઈ, પણ જે પુરુષોનો, જે દિવ્ય ભગવાનના મુક્તોનો અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કોઈ જ સ્વાર્થ નથી, માત્ર કરુણા હતી, એ કરુણાના આધારે, કરુણા નિદાન, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ એમ કહીને ગયા છે કે જો આ કરશો ને તો અમારો દાખલો સફળ થશે. તમારી મારી મહેનત તો ક્યાંક હેતુપૂર્વક છે, પણ જે કેવળ કરુણામય જેની મહેનત છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની માત્ર ને માત્ર કોઈ સ્વાર્થ, કોઈ સુખ, કોઈ મોટપની આશા નથી, પણ માત્ર જીવાત્મા ઉપર કરુણા કરીને, દયા કરીને, દયા સિંધુ એ મહારાજે આટલો મોટો દાખલો કરી દીધો એક પરોપકારથી, એક જીવાત્માના કલ્યાણના હેતુથી, ભક્તના રક્ષણના હેતુથી મહારાજે આટલો મોટો દાખલો કરીને આવો એક અજોડ દિવ્ય સંપ્રદાય આપણને સ્થાપીને આપી દીધો. તો શ્રીજી મહારાજના દાખલા મહેનતની આગળ તો આપણી મહેનત ઓછી છે, રજ બરાબર છે, પણ જો આ સિદ્ધાંતોને આપણે જીવનમાં વણીશું અને જીવનમાં દ્રઢ રાખીશું તો માનજો કે સ્વામિનારાયણ ભગવાનના શબ્દો એમ કે મહારાજ કે અમારો, અમારા દાખલા સામું તમે જોયું છે ને, અમે એમ માનશું. વાલા ભક્તો, ધર્મનો માર્ગ હંમેશા કઠણ ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ કઠણ તો રહેશે જ. કોઈ એમ ન માનશો કે અમે મખમલના ગાડલાન ગાલીચા ઉપર બેસી અને ભાત ભાતના પકવાન જમી અને ઐશ્વારામ ભોગવતા ભોગવતા એર કન્ડિશનોમાં બેઠા બેઠા ભગવાનની ભજન કરીને ભગવાનને પામી શકીશું? એ માર્ગ ઉપાસનાનો માર્ગ નથી, એ માર્ગ ભક્તિનો માર્ગ નથી, એ માર્ગ ભગવાનને પામવાનો મોક્ષનો માર્ગ નથી. એ માર્ગ તો ભૌતિક સુખ વૈભવ ભોગવવાનો માર્ગ છે, આ માયાના બંધનમાં રચ્યા પચ્યા રહેવાનો માર્ગ છે, એમાંથી મુક્ત થવાનો માર્ગ નથી. પણ જ્યારે માયાના બંધનથી મુક્ત થવું હોય ને તો સૌથી પહેલા એના પ્રત્યે અરુચિ જાગવી જોઈએ. જે વિષય વાસનાથી મુક્ત થવા માટે આપણે આ દાખલો કરીએ છીએ તો સૌથી પહેલા એનાથી અરુચિ જાગવી જોઈએ. તો અરુચિ ક્યારે જાગે? કે જ્યારે ક્યાંક બીજે ઠેકાણે મન વૃત્તિ ચોટે ને, એક એક લક્ષ્યની અંદર, એક વસ્તુ પદાર્થની અંદર આપણું મન અત્યારે સ્થિર ચોટેલું છે, હવે એમાંથી વૃત્તિ પાછી ખેંચવી છે. સામાન્ય સિદ્ધાંત એમ કહે છે, વૈજ્ઞાનિકો પણ આ વાત માને છે, કે એક જગ્યાએથી જો ધ્યાન કેન્દ્રિત હોય ને ત્યાંથી પાછું ખેંચવું હોય ને તો બીજી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. ક્યાંક પીડા થતી હોય, દુખાવો થતો હોય ને, તો ડોક્ટરોએ પણ આ સલાહ આપે, જ્યાં દવા કામ ન કરે ત્યારે ડોક્ટરો એવી સલાહ આપે કે મન કંઈક બીજે પરોવો. મનને જ્યારે શાંતિ ન મળતી હોય, ઉદ્વેગ થતો હોય, અને જેને અંગ્રેજી ભાષામાં રોગને કહીએ હાઈપર ટેન્શન, હાઈ બીપી થઈ જતું હોય, ત્યારે ડોક્ટરો એમ કહે કે હવે ચિંતા છોડો, મન કંઈક બીજી પ્રવૃત્તિમાં પ્રવરો. એટલે મનની વૃત્તિ છે એ દરેક હેતુનું એનું કારણ બને છે, અને એ કાર્ય એ કારણને આપણે જો માનતા હોઈએ તો જ્યારે આ માયિક બંધનોથી આ જીવાત્માને પાછો વાળવો છે તો વાલા ભક્તો ત્યાંથી વૃત્તિઓને પાછી ખેંચવી પડશે. તો પાછી ખેંચીને મૂકશું ક્યાં? તો એક ને એક સંસારની અંદર, ત્રિભુવનની અંદર માત્ર એક જ વ્યક્તિ કો, પદાર્થ કો, એક જ શક્તિ કો, જે ગણો તે, કે જ્યાં આ વૃત્તિઓને સ્થિર કરવા જેવી છે એ છે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ. એ ભગવાનનું શરણ, ભગવાનનું ચરણ એ એક જ માત્ર સ્થાન છે કે જ્યાં આપણે આપણી મનની વૃત્તિઓને જો ચોંટાડીએ તો ત્યાં વિકાર નથી. સામાન્ય જો ઘરમાં પૂરી રાખીએ ને અનાજ, તમે 12 મહિનાનું ભરો, 12 મહિનાનું ભરો બરાબર છે, પણ જો એને સાફસૂફ ન કરો 12 મહિનાથી વધારે થાય ને તો અનાજ બગડી જાય. કોઈ પણ વસ્તુ હોય, માયિક લૌકિક વસ્તુને તમે ભંડાર કરી રાખો ને બગડી જાય. એને ક્યાંક વાપરવા, ઉપયોગમાં લેવી જોઈએ. આપણી વૃત્તિઓને જો આપણે ભંડાર કરીને પાછી વાળીને મૂકી રાખશું ને તો સડી જશે, પણ એ સડે નહીં. એટલે એને આ બધા જેમ યંત્રો છે ને, એને કાં તો દવા છાંટીએ કે એને બગડે નહીં, એના માટે દવા મૂકીએ, અથવા તો ફ્રીજમાં મૂકીએ, અથવા તો કબાટમાં સુરક્ષિત કરીએ, લેમિનેશન કરીએ. આ બધા ઉપાયો શા માટે કરીએ છીએ? વસ્તુ બગડે નહીં એના માટે. તો આ જીવાત્મા બગડે નહીં, જીવાત્મા સડી ન જાય, નરક યાતનામાં ન જવું પડે, કે ભૂત ભ્રમ રાક્ષસ થઈને ન ભટકવું પડે. આ બધું સડણ છે, આ સડો છે બધો. આ સડો ન થાય, જીવાત્માને ચેપી રોગ લાગુ ન પડે. ના, વાયરલ છે બધું, હો, વાયુ વેગે પ્રસરે. સ્પર્શનું જરૂર નથી. તમારે દૃષ્ટિનો જો મિલાપ થાય ને તો એ આપેલું કન્જેક્ટિવાઇટિસ કે ને, આંખો આવી લાલ, આંખો લાલ થઈ જાય, પાણી ઝર્યા કરે, ચશ્મા પહેરી રાખે, કેવો રોગ કહેવાય? આંખો જુઓ ને તો તમને ચે પડી જાય. આ સમાજના, આ સંસારના, આ માયાના બંધનો આવા ચેપી રોગ સમાન છે. આ અંતર શત્રુઓની જે ભ્રમણા, જે એની માયા જાળ છે, એવું ચેપી છે. સરળ કોઈને સુધારવા હોય ને, દારૂ પીતો હોય ને, દારૂ છોડાવવો હોય ને, તો એને ક્યાંક કેન્દ્રમાં મૂકવો પડે ને કેટલા મહિનાઓ સુધી એની પાછળ મહેનત થાય, ટ્રીટમેન્ટ થાય, તારે માંડ માંડ એ છૂટે. પણ જો દારૂ પીતો કોઈને કરવો હોય તો 5 મિત્રો મળ્યા, મહેફિલ જામી, અને 2 જણાએ પ્રોત્સાહન કરીને ગ્લાસ પકડાવી દીધો હાથમાં, એ ક્ષણની અંદર ગ્લાસ ઉલેટી નાખે. પીતા કેટલી વાર લાગી? શરૂ કરતા ક્ષણ માત્ર લાગી, પણ એને છોડવા માટે મહિનાઓના મહિના મહેનત કરી અને લાખો રૂપિયા ખર્ચવા પડે, તારે માંડ છૂટે. આ સંસારના, ભવસાગરના રોગ વાલા ભક્તો ચેપી એટલા છે કે સહેજ સંગની અંદર દોષ થાય ને, સહેજ ગાફલત રહી જાય પંચવર્તમાનની અંદર, સહેજ ગાફલત રહી જાય ભગવાનના વચનના મર્યાદાની અંદર, તો આ ચેપી રોગ એ તરત હાવી થઈ જાય છે. રાજા હરિશ્ચંદ્રનું દ્રષ્ટાંત. કળિયુગે માત્ર ક્યાંથી પ્રવેશ કર્યો? સત્યવાદી ધર્મનિષ્ઠ રાજા, પણ એને એક સ્થાન મળ્યું, અપવિત્ર અંગૂઠો, પગ ધોયા અંગૂઠો એનો કોરો રહી ગયો. એ અપવિત્ર સ્થાનમાંથી કળિયુગને પ્રવેશ કરવાનો મોકો મળી ગયો. અને કળિયુગે જ્યારે પ્રવેશ કર્યો જીવનની અંદર, ત્યારે શું સ્થિતિ થઈ છે? પોતાના પુત્ર સુધી ને પોતાના પત્ની સુધીનું કેવી દશા થઈ છે એ તો જ્યારે કથાને વિસ્તારપૂર્વક જાણીએ ને તો ખ્યાલ આવે. વાલા ભક્તો, કહેવાની પાછળનો તાત્પર્ય એટલો જ છે કે જીવનની અંદર આપણે બધું કરીએ છીએ, પણ જો ગાફલત રહી જાય થોડી, જો આપણી આળસ અને પ્રમાદ એનું નિમિત્ત બને, અને ઘણી વખત તો સ્વાર્થ તો પહેલું નિમિત્ત બને છે. એ તો બધી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં, વચનામૃતના કે બીજા શાસ્ત્રોના આખ્યાનની અંદર તમને બધાને સંતોએ જણાવી હશે. સંતોની વાલા ભક્તો બહુ મોટી ફરજ છે. હમણાં એક પ્રસંગોપાત વાત જે હમણાં થઈ એના ઉપર વાત કરું. શ્રીજી મહારાજે આ સંપ્રદાયના છ અંગ બનાવ્યા છે. છ અંગનો પોતપોતાનો મહિમા યથાર્થ છે, પણ જે સંતોને માથે શ્રીજી મહારાજનો રાજીપો અને ભક્તો માટે, જે ભક્તો મહારાજના થઈને રહ્યા એના માટે ભગવાનનો રાજીપો હતો ને, એની પાછળનું કારણ હતું કે શ્રીજી મહારાજના વચનની અંદર લેક્ષ માત્ર સંશય નથી રાખ્યો સંતોએ, એ ભક્તોએ, અને વચનમાં જીવન આખું વ્યતીત કર્યું છે, અને વચન પ્રમાણે આખું ભગવાનના શરીર જીભ વડે ને એમ સંતો ભક્તોના શરીર વળતા, સંતો ભક્તોના જીવન વળતા. મહારાજ ઘણી વખત પ્રકરણ ફેરવતા, આપણે વાંચીએ કથાની અંદર મહારાજે પ્રકરણ ફેરવ્યું તો સંતોને સંશય ન થયો મનમાં. એક પ્રસંગ તો બહુ અદ્ભુત છે. મહારાજે એમ કહે છે, લાડવાના દાંતણ કરાવ્યા, હે શિરાના, શિરાના દાંતણ કરાવ્યા મહારાજે. હવારે આમ જોઈએ તો શ્રીજી મહારાજે કીધું, દાંતણ કર્યા વગર, પૂજા કર્યા વગર, નિત્ય જે પાઠ આદિ જે પૂરા કર્યા સિવાય, ગુરુ મંત્રની માળા કર્યા સિવાય. પણ વાલા ભક્તો, આ બધું કરીને રાજી કોણે કરવા છે એ પ્રશ્ન વિચાર્યો છે? આ પૂજા કરો છો શા માટે કરો છો? આ પાઠ કરો છો શા માટે કરો છો? કોને રાજી કરવા? પૂર્ણ પુરુષોત્તમ નારાયણને. જેને રાજી કરવા માટે આ દાખલો કરીએ છીએ એ માનો કે આમ રાજી થતા હોય, એ માની લો કે આમ રાજી થતા હોય, તો એમ કરવામાં સંતોને દોષ નથી પેઠ્યો. ત્યાં મહારાજ સંતો ઉપર એટલા, શ્રીજી મહારાજના રાજી કરવા માટે એમ કહેવાય છે આપણા શાસ્ત્રોની અંદર એવા અનેક પ્રસંગો છે. મહારાજ અડધી રાતે ઊભા કરીને કે ચાલો સભા કરીએ, તો મનમાં મહારાજ ગાંડા થયા છો એવું કોઈને નથી પૂછ્યું, એવું કોઈએ પૂછ્યું નથી. વાલા ભક્તો, સંતો પગમાં ઘૂંઘરું બાંધીને થઈ થઈ નાચ્યા છે ભગવાનને રાજી કરવા, થઈ થઈ કરીને નાચ્યા છે. હાથમાં વાજિંત્ર લઈને વગાડતા હોય, મનની અંદર ગાતા હોય, કદાચ એમ પણ બન્યું હશે કે ગાતા ગાતા, નાચતા નાચતા, વગાડતા વગાડતા, એ સરોદ સિતાર વગાડતા હોય ને તો આમ જે વગાડતા હોય, અમારા સ્વામી પૂછો ખબર પડે હાથમાં કેવા વેઢા પડના, તારના કેવા નિશાન પડી જાય છે. ઘણી વખત તો અતિ થાય ને તો લોહી કાઢી નાખે. નૃત્ય કરતા હોય તપસ્વી બધા સંતો હતા, કોઈ લાડવા બાડવા ખાઈને તાકડદીનના સાધુ થવું તો સ્વામિનારાયણનું કેવા હેતુથી? હે, નોકરી કરવી સરકારની, કેમ ટેસ્ટ પડે તાર સાધુ થવું? એવા હેતુવાળા નહીં વાલા ભક્તો. સાધુ થવું સ્વામિનારાયણના એટલા માટે કે સ્વામિનારાયણ સર્વોપરી છે, એનો સંપ્રદાય સર્વોપરી છે, એનો મોક્ષ સર્વોપરી છે, એની કૃપા સર્વોપરી છે, અને એ કૃપા પાત્ર બનવા માટે સાધુ થવું, સ્વામિનારાયણનું હરિભગત થવું, આવી જ કહેવતનો હેતુ તો આ હતો, હવે બદલાઈ ગયો. સંતો તપસ્વી બધા તપ કર્યા હોય, ઉપવાસ હોય, પણ મહારાજને જ્યારે રાજી કરવા, રીઝવવા, નાચતા હોય ને તો કદાચ બેશુદ્ધ થઈને પડી ગયાના દાખલા બન્યા હશે. બધું શાસ્ત્રમાં લખ્યું હોય એટલા દિવસ હતા એવું નથી ને, 262 વચનામૃત લખ્યા, 262 જ દિવસો હતા. શ્રીજી મહારાજના જીવનની અંદર અનેક એવા પ્રસંગો થયા હશે નાના મોટા કે કદાચ શાસ્ત્રોમાં લખવામાં એ અંગત રાખ્યા હોય. દરેક વ્યક્તિની અંગત, ગઈકાલે અમારે વાત થતી હતી, દરેકનું હોય વાલા ભક્તો રાખવું જોઈએ, કંઈક અંગત પૂંજી રાખવી જોઈએ પોતાના હૃદય સુધી. આ બધા મારે નથી આનંદ આપવો, કેમ? જે જાહેર જીવન છે એ સમાજનું છે, હરિભક્તોનું છે, સંતોનું, જેને જેને જોવાની છૂટ છે. પણ મારો અંગત કંઈક એવો અનુભવ છે, મારો અંગત કંઈક એવો અભિપ્રાય છે શ્રીજી મહારાજની મારા ઉપર, કંઈક આનો આનંદ તો મારે જ રાખવો છે. એવા ઘણાય પ્રસંગો હશે સંતોના ભક્તોના જીવનની અંદર કે શ્રીજી મહારાજે પરચા દિવ્ય પરચાઓથી એને નવાજ્યા હશે, ભગવાને દિવ્ય આશીર્વાદથી એને નવાજ્યા હશે, સામર્થ્યથી નવાજ્યા હશે. એ કદાચ શાસ્ત્રોમાં ન લખાણા હોય, એમાં રાખ્યું હોય કે ના, આ તો મારું અંગત છે, આ મારી પૂંજી છે, આ મારા ઉપર ભગવાનનો રાજી, મારે આને તમાશો નથી બનાવવો, એવા હેતુથી બની શકે. ભગવાનની કૃપા છે, કોઈ તમાશાનું સાધન નથી. હવે હેતુથી ઘણા એવા પ્રસંગો બન્યા હશે. જે ઉપદેશકારક હતા, બોધ આપનારા હતા, જે પ્રસંગોથી જીવાત્માના મનની પરિવર્તન કરનારા હતા, અથવા તો જે જરૂરી હતા આ સમાજને સાચે સીધે રસ્તે ચલાવવા માટે, આ સમાજને સાચા માર્ગે ચલાવવા માટે, ધર્મ માર્ગે ચલાવવા માટે જે જે દ્રષ્ટાંતોની જરૂર હતી એ બધા શાસ્ત્રમાં વણ્યા. પણ આવા અનુભવ ઘણાય હશે વાલા ભક્તો, સંતો નાચતા નાચતા ભગવાનની આજ્ઞામાં પાલન કરતા પડી જતા. મહારાજની આજ્ઞાથી કંઈ ગામડે વિચર્યા, વિચરણમાં ગયા હોય, અને એવા અનેક કડવા અનુભવ થયા હશે, કેટલાક લખાણા કેટલાક ન લખાણા, પણ ક્યારે મનમાં એવો સંશય નથી કર્યો કે આ બધું અમારું કરેલું છે, અમે આ સંપ્રદાયની અંદર આ સંપત્તિ એકઠી કરીને લાવ્યા છીએ, માટે આનો વહીવટ તો અમારી પાસે જ જોઈએ. કારણ કે દરેક એમ માનતા, અને એક પ્રસંગ એવો બહુ સુંદર આપણા સંપ્રદાયમાં કથાઓમાં આવે છે, એક જોડી ફરવા ગયા અને ખાલી હાથે પાછા આવ્યા. બીજી દિવસ જોડી ફરવા ગયા ત્યારે અડડક સીધું લાવ્યા, ત્યારે સ્વામી મહારાજે પૂછ્યું કેમ આમ ફેર એક રાતોરાતમાં આટલો બધો સત્સંગ? કે ગઈકાલ અમે જે જ્ઞાન લાવ્યા ને અમારું પ્રારબ્ધ હતું મહારાજ, અને આજે તમારું પ્રારબ્ધ લાવ્યા છીએ અમે. કેટલું વિશાળ સમર્પણની ભાવના વાલા ભક્તો, વિચારી જુઓ કોઈ વખત, કલ્પના કરો ને તો ખ્યાલ આવે. સારું થયું તો ભગવાનની કૃપા, અને કદાચ નબળું પરિણામ, મોડું પરિણામ આવે તો અમારું ભાગ્ય, અમારું પ્રારબ્ધ હશે. અને આજે ઊંધું થયું, સારું થાય ને તો મેં કર્યું, અને ખરાબ થાય ને ત્યાં કે ભગવાન ઉપર દોષનો ટોપલો નાખો, આને ભગવાન કહેવાય? ભગવાનની આવી ઈચ્છા હોય? કહેવાની પાછળનો ભાવાર્થ, જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે કોલસા ન ચવાય, જે મોઢે જે કાને ભગવાનની કથા વાર્તા સાંભળી હોય, જે આંખે ભગવાનના દર્શન કર્યા હોય, જે મુખે ભગવાનની કથાઓ ગાઈ હોય, ભગવાનના કીર્તનો ગાયા હોય, ભગવાનના નામ સ્મરણ કર્યા હોય, જે શરીરને માધ્યમ બનાવીને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશરો કર્યો હોય, વાલા ભક્તો એના વચનમાં લેશ માત્ર સંશય કર્યા સિવાય, ફેર પાડ્યા સિવાય જ્યારે અવિરત આપણે ભગવાનની ભક્તિ કરીએ, એના શરણમાં રહીએ, તો મને વિશ્વાસ છે કે આ જીવાત્માનું કોઈ સંસારમાં એવી તાકાત નથી કે જીવાત્માનું ભૂંડું કરી શકે. શ્રીજી મહારાજનો આશરો એ સર્વ હેતુનું લક્ષ્ય, દરેક કાર્યનું લક્ષ્ય. કારણ કે આ મહિમા જે હું વાત કરતો હતો વાલા ભક્તો, આ કથાનો મહિમા શા માટે છે? તમે મેં તમે મને મળ્યા, હું તમને મળ્યો, એટલે મહિમા વધી ગયો? રંજ માત્ર એમ ન માનશો વાલા ભક્તો, આ કથાનો મહિમા, કોઈ પણ કાર્યનો મહિમા શેને યોગે છે? આજે ઘણી વખત એવું જો ને, ગરડા પાટોત્સવ હોય, વડતાલ પાટોત્સવ હોય, આ દ્રષ્ટાંત આમ અનુભવ છે એટલે હું તમને કહું છું. ભગવાનનો પાટોત્સવ હોય ને પછી સભા થાય એટલે વખાણની કથા શરૂ થાય, ભગવાનની નહીં, યજમાન પરિવારને. મને તો આશ્ચર્ય થાય કે જે યજમાન હોય ને અમુક લાખથી વધારે દાન આપે ને એટલે એના સગા સંબંધીઓ ઓળખીતા વધી જાય. મને એક હરિભગત હતા, હરિભગત બહુ સાંભળવાની વાત છે, હું નામ નથી દેતો કારણ કે જરૂરી નથી, પણ એનો કાર્ય હેતુ જરૂરી છે એટલે હું આ પ્રસંગ કહું છું. એક હરિભગત હતા, બહુ ગરીબ અવસ્થામાં, એને સાયકલમાં પંચર પડ્યું હોય ને તો એની પાસે ચારાના એ પંચર બનાવવા માટે નહોતા, આવું એનું જીવન ગરીબાઈમાં હતું. ભગવાનની કૃપાથી માર્ગ બતાવ્યો, નરેન્દ્ર પ્રસાદજી મહારાજના, જૂની વાત છે, એક માર્ગ બતાવ્યો અને ઉપાય બતાવ્યો ભગવાનની દયાથી, દયા ભગવાનની, હો ભગવાનની દયાથી જીવાત્મા સુખ્યો થયો. અઢળક રૂપિયા કમાણા, રૂપિયા કમાણા બે જગ્યાએ દાન આપ્યું ને એટલે ત્રીજી સભાની અંદર તો જેટલા વક્તા હતા ને બધાએ કીધું કે અમારે આની જોડ બહુ સારા સંબંધ, લ્યો જેટલા વક્તા હતા. મને ખબર, એ મને આશ્ચર્ય થાય છે કે જે દાની હોય છે એની જોડ બધાને સંબંધ હોય છે અને પેલો ગરીબ છેલ્લે બેઠો હશે એની કેમ કોઈ ઓળખતું નથી. હું દાની દાન આપનારની ટીકા કરવા કહું છું કે દાન ન આપવું જોઈએ એ મારો હેતુ નથી, કારણ કે એના વગર સંપ્રદાયની અંદર આવા નવનિર્માણ કાર્ય નહીં થવાના, એટલે જરૂરી છે અને સારું છે. મહારાજે દાનનો મહિમા ઘણો કીધો છે, પણ હું જે સંબંધની વાત કરું છું, ઓળખાણની વાત કરું છું, દાન આપનાર હોય અમારે એને બહુ સારા સંબંધ, ઘર જેવા સંબંધ, ઘરનો ત્યાગ કરીને આવ્યા છો તોય ઘર જેવા સંબંધ, બહુ અંગત સંબંધ, બહુ હેત હતો અમારે. વાલા ભક્તો કોઈ ટીકા માટે વાત નથી કરતો, પણ હેતુ ક્યાં બદલાય છે ને એ તમને સમજાવું છું. પછી એ વખાણનો દોર ચાલે, એક વક્તા જાય, બે વક્તા જાય, પાંચ વક્તા જાય, દસ પંદર જેટલા હોય ને બધા વખાણથી ભરમાર કરી દે એની. આપણને એમ લાગે કે આ ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ દાખલા તરીકે હોય, હવે આ યજમાન નહીં હોત તો આ ગોપીનાથજી મહારાજનું મંદિર કદાચ હેઠું પડી જાત, એટલા બધા વખાણ કે. અરે વાલા ભક્તો, તમે એટલું તો વિચારો કે મહિમા કોણો છે. એ વક્તાએ કદાચ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા ન આપ્યા હોત એ યજમાને, એથી કરીને મારો ઈષ્ટદેવ ગોપીનાથજી દેવ મટી ન જાત. આ સંસારની અંદર કદાચ કોઈ માથું ન નમાવે, આ સંસારની અંદર કદાચ કોઈ એને ભગવાન ન માને, એથી કરીને મારો ભગવાન, મારો પરમાત્મા એ ભગવાન મટવાનો નથી. મહિમા તો ગોપીનાથજી દેવનો છે, હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો છે કે આટલા જીવાત્માને પોતાની તરફ ખેંચે છે. અને જે દર્શનાર્થી ગયા છે ને એ ગોપીનાથજી દેવનો પાટોત્સવ, લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ છે એ હેતુથી ગયા છે, તો એને દેવનો મહિમા સમજાવવો જોઈએ. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ આદિ જે ભગવાનના સ્વહસ્તે પધરાવેલા દેવો છે, ને જેમ હમણાં નનુમામાએ વાત કરી બહુ સુંદર, કે એમાં ભાવ કેવો હોવો જોઈએ કે આ પૂર્ણ પુરુષોત્તમ મારા હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત અક્ષરધામના મધ્યમાં જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ મારી સામે છે, અને મારી આંખોના ધન્યભાગ્ય કે આજે મને એના દર્શનનો અવસર મળ્યો, આજે ભગવાનને અભિષેક કરતા મેં નિહાળ્યા. મહિમા તો એનો ગાવો જોઈએ, પણ આપણે ત્યાં હેતુ બદલાતા વાર લાગતી નથી, અને પછી આ પરંપરા બની જાય છે. આ પછી પરંપરા બને છે, એક વર્ષ ચાલે, બે વર્ષ ચાલે, પાંચ વર્ષ ચાલે, અને પછી સમય એવો આવે ને કે દેવનો મહિમા આ સમાજને મહિમા કોણ શીખવાડશે. તમારા ઘરે ઘરે આવીને આ મહિમા શીખવાડવાનો સમય મળવાનો નથી. આ સત્સંગ સભા, આવી પારાયણો કથા થતી હોય જ્યાં આવા ઉત્સવ થતા હોય, એની અંદર તમને સત્સંગનો, ધર્મનો, ભગવાનનો, સ્વરૂપનો જેટલો મહિમા પીરસાય, જેટલો તમે ખાઓ એટલો તમારા લાભમાં છે અને એટલો જ ઉપયોગી છે. કદાચ વખાણના કરવા જોઈએ, બિરદાવો, પણ બિરદાવવાની મર્યાદા હોય, એ મર્યાદાથી અધિક જ્યારે કાર્ય થાય, હેતુ બદલાઈ જાય, પછી પરંપરા સર્જાય અને પરંપરાની અંદર એક સમય એવો આવે કે ભગવાનનો મહિમા લોકો વિસરી જાય, અને ભગવાનનો જે દિવસ મહિમા વિસરી જાય તે દિવસ સત્સંગમાં ભીડ રહે, ભક્ત ઘટી જાય. સત્સંગની અંદર સભામાં ભીડ રહે પણ ભક્ત દીઠ્યો મળે નહીં, કારણ કે સમજણ નથી, ભક્તિ નથી, મહિમા નથી. એને ભક્ત શી રીતે કહેવો? આજે વાલા ભક્તો, આવા સુંદર હેતુથી જે પણ કાર્ય થાય છે અને કરવા જોઈએ, જે નથી કરતા એની દુર્બળતા છે અથવા એનું કમભાગ્ય છે. સત્સંગને ધ્યાનમાં રાખી હું તમને એ કહેતો હતો વાલા ભક્તો, કે ભગવાનના મહિમાથી પ્રસંગની મહિમા વધે છે, પ્રસંગના મહિમાથી ભગવાનનો મહિમા. કોઈ કહે કે આવા પ્રસંગ કર્યા માટે ભગવાનનો દિગ્દિગાંતક સુધી એનો પ્રચાર કર્યો. ઘણા એવા હેતુ કહે છે કે જો આવા વ્યક્તિઓ ન હોત, આવા સંતો ભક્તો ન હોત તો ભગવાનને ભગવાન કોણ માનત. વાલા ભક્તો, ભગવાનનું ઐશ્વર્યપણું એ કોઈના તાબે નથી. ભગવાનનું ભગવાનપણું કોઈના તાબે નથી કે એ કહે તો જ ભગવાન પ્રસિદ્ધ થાય. ભગવાન તો પોતાના સ્વબળે, સ્વતા પોતાના સ્વ ઐશ્વર્યથી, સ્વગુણે કરીને એ પોતાનું ઐશ્વર્યપણું પ્રગટ કરી દેતા હોય છે. એમાં કહેવાનું, 16 ચિહ્ન જ્યારે દર્શન કરાવ્યા, હે ઓલા નીલકંઠ વર્ણી જ્યારે પોદડામ હાઠીકડું કહો નીલકંઠવાણી રૂપે, આપણે કથા જાણીએ છીએ ને, અને ગામની ભાઈઓ જ્યારે પોદડું પડે શું દેખાય, કોણ દેખાડતું તું, હે? એ ભગવાન, એના ઐશ્વર્યપણાથી એ કાર્ય થતું હતું. મોઢાની અંદર ભગવાને બ્રહ્માંડ દેખાડ્યું માતાને, કોઈ કહેવા નથી જવું પડ્યું એને કે આ ભગવાન છે, આ ભગવાન છે તો એમને આ ચમત્કાર દેખાડ્યો છે. હા, એટલું ખરું કે અબોધ ભક્તને આ દિવ્યતાને સમજાવવા માટે એક માધ્યમની જરૂર પડે છે, અને એ માધ્યમ એ વક્તા છે, એ માધ્યમ એ શાસ્ત્રો છે, અને એનો ઉપયોગ કરી અને જીવાત્માને. પણ એ માધ્યમ ન હોય તો અસ્તિત્વ મટી જાય એવું માનવાને કારણ નથી. મહિમા ભગવાનના યોગે કરીને આ સત્સંગની શોભા છે. પરમાત્માના બળે કરીને આપણું જે આ તપ જપ એને સ્વીકાર કરનારા ભગવાન છે, માટે આપણા તપ જપની કિંમત છે. જો ભગવાન સ્વીકાર કરનારા ન હોય તો આની કોઈ કિંમત નથી. અને એટલા માટે વાલા ભક્તો, આપણા સૌના કેન્દ્ર એ પરમાત્મા હરિકૃષ્ણ મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે છે, અને એ જ્યાં સુધી આપણા કેન્દ્ર છે ત્યાં સુધી આપણી વૃત્તિ એ દુનિયાના જગતના તમામ પદાર્થોમાંથી વાળી, અને આપણા કેન્દ્રમાં જો આપણે જોડીશું તો આપણો કોઈ વાળ વાંકો કરવાનું નથી. અને આ માયા કે આ કર્મો કે આ કાળ એના પાઠ પાસાની અંદર, પેલા પાઠમાં જેમ પૈડા ફરે ને ઘંટીના, અને જેમ ભૂકા કાઢે એમ આપણા ભૂકા નીકળી જવાના હતા, પણ અમારે ભક્તિ શંભુ સ્વામી કદાચ એ એમને કદાચ કીધું હશે કોઈ પ્રવચનમાં, મને યાદ છે, અમારી હાજરીમાં એક વખત કીધું હતું કે ચરોતરમાં એવી કહેવત છે કે જેનો ભાઈબંધ ખીલો એનો હાંધો ન થાય ઢીલો, વિખૂટા પડ્યા તો ભૂકા નીકળી ગયા. ભગવાન આપણા કેન્દ્રમાં છે, અને એની તરફ વૃત્તિ રાખી, સ્થિર કરી, શાંત કરી, અને ભગવાનનું જેટલું બને એટલું ભગવાનનું ભજન કરશો, પોતાની ધર્મ મર્યાદામાં, પોતાના વર્તમાનમાં, પોતાની સમજણમાં લેશ માત્ર ફેર પડે નહીં એનો ખટકો રાખશો, ક્યાંય ગાફલત ન રહેવા દેશો. વાલા ભક્તો, ક્યાંય ગાફલતથી ઘણું વિનાશ સર્જાણા છે. એક સહેજ ક્ષણિક શબ્દમાંથી સ્વરૂપ બંધાય છે, સ્વરૂપ એ શબ્દમાંથી બંધાય છે. એમ એક ક્ષણિક ગાફલત રહી ગઈ હોય તો મોટા મોટા વિનાશ સર્જાય છે. એ વિનાશ ન સર્જાય હેતુથી દરેક સાવચેતીથી ભગવાનનું ભજન કરજો. ભગવાનનો રાજીપો જરૂર તમારા ભક્તો ઉપર છે, જરૂર તમારા સંતો ઉપર છે. આજે બહુ આનંદની વાત છે, હું વખાણ કરવા માટે નથી કહેતો, પણ એક બહુ નિર્વિવાદ વાત છે કે જે સંતો અને હરિભક્તોએ, આજે ઘણા સંતો વડતાલમાં અમે ગઈકાલે વાત કરતા હતા, કેમ રહે છે, જેમ જીભ દાંતોની વચ્ચે રહે છે ને, હે દાંતોની વચ્ચે જીભને કેવું રહેવું પડે છે, આમથી બીવું પડે ને આમથી બીવું પડે ને આમથી, પણ જીભ પોતાનું કાર્ય મૂકે છે, બોલવાનું થાય ત્યારે સાચું, જો સંયમમાં હોય તો સાચું બોલવામાં નીડર રહે, બીવે નહીં કે બીવે છે, કહેવાનું થાય ત્યારે જીભ જ કમાલ કરે છે, કામ કરે જીભ અને ફળ ભોગવે વાહો, અવળું કામ કરો ને તો એવું થાય, અવળું કામ થાય ભૂલે ચૂકે, જીભ પોતાના કામમાં બીવે છે, અંદર મર્યાદા સંયમથી રહે છે, એમ ઘણા સંતો ભક્તોને આજે આવા સહન કરવા પડ્યા છે અમે જાણીએ છીએ, પણ વાલા ભક્તો એક વાત નિર્વિવાદ છે કે જેનો રક્ષક, જેનો ધણી, જેનો સ્વામી, જેનો માલિક એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય, એ રાંક નથી, એ રાંક નથી, એના સ્વભાવે કરીને કદાચ ગરીબ હોય, એના સ્વભાવે કરીને કદાચ ગરીબ હોય, શાંત હોય, પણ એ રાંક કે નિર્બળ નથી, શુરવીર છે, ભગવાનનું બળ છે એને, અને ભગવાનનું બળ સમય આવશે તો બતાવતા ખચકાશું નહીં, કેમ, આ ભગવાનનું બળ જે આપણામાં રહેલું છે, સંપ્રદાયને જ્યારે જરૂર હશે, સંપ્રદાયને જરૂર હશે, ભગવાનને જરૂર હશે, ધર્મ માર્ગની અંદર જ્યારે શુરવીરતાની જરૂર હશે, ત્યારે શુરવીરપણું બતાવવામાં પણ આપણે ખચકાશું નહીં, એમાં નિર્વિવાદ છે, ન બોલીએ એનો અર્થ ખબર નથી એમ નથી, જાણીએ છીએ પણ મહારાજની મરજી સમજીએ છીએ, અમે આ સમયના વેગમાં, સમયના વાયુમાં અમે ઉડનાર અમે નથી, અમે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને દ્રઢપણે પાયામાં રહેલા, અમે પાયા સાથે જોડાયેલા છીએ, માટે ભગવાનનો અભિપ્રાય અમે જાણીએ છીએ, અને જાણીએ છીએ માટે ધીર થઈ, સ્થિર થઈ અને આ સહન કરીએ છીએ, પણ જે દિવસે ભગવાને અંતરથી પ્રેરણા કરી અર્જુનજીને, ભગવાને ઈચ્છા તો અર્જુનજીની હતી કે ભગવાનની હતી યુદ્ધ કરવાની, લૌકિક દ્રષ્ટિએ યુદ્ધ કરવાની ઈચ્છા કોની હતી, ભગવાનની તો, ભગવાનનો તો સંકલ્પ હતો, ભગવાન તો કરતા હતા છે એમ, પણ પ્રત્યક્ષ રીતે વાત કરું છું, યુદ્ધ કોણે કરવું હતું, ભગવાને ચડાવ્યા હતા કે જાઓ લડો જઈને, પાંડવોની ઈચ્છા હતી, અમારો અધિકાર છે, એમને બધા સમાજે ભેગા થઈને નક્કી કર્યું, કૃષ્ણ ભગવાન પણ એમાં એક ભાગરૂપી હતા, પણ નક્કી કર્યું કે ભાઈ આ આપણો અધિકાર છે, આપણું એના માટે યુદ્ધ કરવું પડશે, યુદ્ધ કરવાનું નક્કી કર્યું, ભગવાને એને હામી પુરાવી, ભગવાને કીધું બરાબર છે, આ યુદ્ધ તમારા સ્વાર્થ માટે કરો છો એમ ન માનશો, આ ધર્મ યુદ્ધ છે, ધર્મના રક્ષણ માટે કરો છો એમ માનજો, તોય જ્યારે ગાંડીવ લઈને ગયા, હામે બધાને જોયા તો એક વખત ગાંડીવ હેઠે મૂક્યું, ત્યારે મહારાજને ગીતાનો ઉપદેશ કરીને, સદઉપદેશ કરીને એમને તૈયાર કરવા પડ્યા, એટલે જે દિવસ ભગવાન આદેશને ઉપદેશ કરશે, ત્યારે અર્જુનજીએ જેમ ગાંડીવ ઉપાડ્યું હતું, એમ ધર્મશાસ્ત્ર તો અમારા હાથમાં કાયમ રહેલું છે, મારું ગાંડીવ છે, મારે હથિયારની જરૂર નથી, ગઈકાલે મેં દ્રષ્ટાંત આપ્યું ને કે ધર્મની અંદર ચંચુપાત કરવા માટે વિમુખ સ્વાર્થીઓએ, અંદર રહેલા હોય બહાર રહેલા હોય બંને આવી જાય છે, હો વિમુખ સ્વાર્થીઓએ ધર્મના આવડા અર્થ કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એ જ્યારે ન કરી શક્યા કે ન થઈ શક્યા સફળ એમાં, ત્યારે એમને એવો દાખલો, એવું એમને દલીલ કરવી પડી, મેં ગઈકાલે વાત કરી હતી કે આ બધું તો જૂનું થઈ ગયું છે, સમાજ બદલાય, બધું બદલવાની જરૂર છે, કારણ કે કેમ આજે બદલવાની જરૂર છે, ગઈકાલ કેમ ન બદલ્યું, ગઈકાલ તમારું ડીંડવાણું ચાલતું હતું એટલે, અને આજે ડીંડવાણું બંધ થાય છે કે ખોટું છે એમ ઠરે છે એટલા માટે, હવે બદલાઈ બગડી ગયું, બદલવાની જરૂર છે, નિરુપયોગી થઈ ગયું, વાલા ભક્તો કહેવાની પાછળનો ભાવાર્થ કે ધર્મ હંમેશા, ધર્મો રક્ષેતિ રક્ષત, ધર્મની રક્ષા જો આપણે કરશું, ધર્મની સાથે રહીશું તો આપણી પણ રક્ષા ધર્મ કરશે, શેનાથી રક્ષા કરશે, આ ભવજળના જે માયાના બંધનો છે ને આપણને જે અમોક્ષ જે મોક્ષથી પાડી દેવાનું જે હેતુ જે કાર્ય છે એનાથી આપણું રક્ષણ કરે છે, કરતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. તો વાલા ભક્તો, આ સિદ્ધાંતને સમજીને અને ભગવાનનું જે કાને, હું તો કાયમ એક જ વસ્તુ કહું છું, હું મારા ઠાકર, જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે હું દોરી તાણું, આ એક સિદ્ધાંત, આ એક વખત નહીં હજાર વખત કહેવા પડશે તો કહીશું કે ભગવાનના આશ્રય સિવાય સંસારમાં કોઈ કાળાનો માથાનો માનવી એ મોક્ષ આપવાને સમર્થ નથી, એ ભવ આ સાગરને તરાવવા માટેનો સમર્થ નથી, કે આપણું ભાગ્ય બદલવા માટેનો પણ સમર્થન નથી. એ સમર્થ માત્ર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક છે. અને આપણી સંપૂર્ણ સમર્પણ એ ભગવાનના ચરણોમાં રાખજો, ભગવાન જરૂર રાજી થશે. અને રાજી છે એમ મનાય દેખાય, હો, વધારે સમય નથી લેતો, પણ આ એક રાજી છે એનું તાદ્રશ્ય નમૂનો અમે જ્યારે અહીંયા આવ્યા, સૌ પ્રથમ માતુશ્રીનો અમારી સાથે આવવાનો પ્રોગ્રામ હતો. સ્વામીએ વાત કરી કે માતુશ્રીને લેતા આવજો, અમે વાત કરી કે માતુશ્રી રાજીથી ના પાડી, પણ બેસતા વર્ષના દિવસે દેશમાંથી અમારે ફોન આવ્યો, સમાચાર આવ્યા, એક અમારા કુટુંબી વડીલ અને એ પણ ખૂબ વિદ્વાન માતુશ્રીના માસા થાય, માસાજી થાય, મારા શ્રીના માસાજી સસરા, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં મારા નાના જ્યારે વાઇસ ચાન્સલર હતા એ રિટાયર થયા, ત્યાર પછી તેઓ મારા માસા એ પણ વાઇસ ચાન્સલર ત્યાંના બનેલા, ખૂબ પ્રકાંડ પંડિત વિદ્વાન છે. અને હમણાં એમને એક સન્માન થયું છે ને અહીંયા આગળ આવવાના હતા નવા વર્ષમાં દિવાળીના આશીર્વાદ, અને એનો ફોન આવ્યો. હવે વિઘ્ન એવું આવ્યું કે આવું નવા દિવસોમાં આવતા હોય એને ના કહેવાય ને, અહીંયા આગળ સમય આપી દીધેલો, બધી વાતચીત થઈ ગયેલી, પછી મારા જ ઈચ્છા એમ માની અને પ્રોગ્રામ મુલતવી રાખ્યો પાછળ, કે હજુ પાછળ 3 તારીખ સુધી તો શિબિર ચાલવાની છે, ગમે ત્યારે આવી જશે એમ માનીને બંધ રાખ્યું. ગઈકાલે રાત્રે વડોદરા પોતે આવ્યા હતા, માતાશ્રી મારા શ્રી બેનને ત્યાં વડોદરા ગયેલા, એટલે મારા ફોઈને ત્યાંથી લગભગ 1 વાગે પાછા આવ્યા, રાતે 1 વાગે મીટિંગ કરી. સામાન્ય થાકીને આવીને માણસ હુઈ જાય, 1 વાગે ચર્ચા કરી, જે મહારાષ્ટ્રીના શબ્દો મને ફોન ઉપર એમને કીધા એ તમને કહું છું, કે અમે રાતે 1 વાગે બેસીને નિર્ણય લીધો કે ભક્તોની બહુ ઈચ્છા હતી અને આપણે નહીં જઈએ તો સારું નહીં થાય. માતુશ્રીને સવારે 5 વાગે ત્યાંથી રવાના કર્યા. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, કે ઘરે મહેમાન હતા મહારાજે, એવું એક પરીક્ષા લેવા, હું તો એમ માનું છું ભક્તોની પરીક્ષા લેવા, સંતો ગઈકાલ નિત્ય સ્વરૂપ સ્વામીની વાત કરીને તો મોડું થોડું પડી ગયું, એટલે દુઃખી એમ થયું, મારા માતુશ્રી આવવાના હતા અને કેમ થશે હવે. મેં કીધું પાછળથી ગોઠવીશું, પણ છોકરાઓએ માને ખેંચ્યા, હું તો એમ માનું છું. આ ભગવાનનો રાજીપો નહીં તો શું, મનના સંકલ્પ તનકી જાને મનકી જાને, ભગવાન અંતર્યામી, જાણ્યું ભક્તોની ઈચ્છા છે એવો યોગ કરી આપ્યો. ગઈકાલે રાત્રે ત્યાં 1 વાગે જે હેતુ હતો, જે કારણ હતું નહીં આવવાનું, એ કારણ ત્યાં પૂર્ણ થઈ ગયું અને માતુશ્રી 1 વાગે આવ્યા. મહારાષ્ટ્રીએ રાતે 1 વાગે નિર્ણય કર્યો. રાતે પણ ભક્તોની ચિંતા મહારાશ્રી કરે કે ભાઈ ભક્તોને બધાની ઈચ્છા હતી, સવારે વહેલા કેટલા વાગે ઉઠ્યા હશે, જોકે કાયમનું છે, કોઈ નવે નથી, કરવું જોઈએ, અમારી ફરજમાં આવે છે, પણ છતાંય વહેલા ઉઠીને 5 વાગે નીકળીને 8 સાડા 8 તો અહીંયા આગળ ઉતારે પહોંચ્યા ને અત્યારે સભામાં. આ માં અને માત અને વાત્સલ્યતા નહીં તો શું કહેવાય, એ કહેવાની પાછળનો ભાવાર્થ. હું 3 દિવસથી ભૂખ્યો છું, મને ફોન મેં કર્યો તો મને એમ નથી પૂછ્યું જમ્યા, મને પહેલું પૂછ્યું સભામાં કેટલા વાગે જવાનું છે. વાલા ભક્તો, સભાની મર્યાદા છે એટલે બધી વાતો ખોલી ન કરાય, પણ કહેવાની પાછળનો હેતુ આ, કે આ પરિવારનો એક નાતો શ્રીજી મહારાજે તમારો ને અમારો બાંધ્યો છે, આ બધો સત્સંગ પરિવાર અને પરિવાર અમારો પાછો, મેં ગઈકાલ કીધું હતું અમારો પરિવાર એટલા માટે અમે ગ્રહસ્થ છીએ, શ્રીજી મહારાજનો પરિવાર એટલા માટે. શ્રીજી મહારાજ ઘણા એમ કહે છે કે તો ત્યાગી, ત્યાગી પણ કેવા ત્યાગી, વૈરાગી નહોતા શ્રીજી મહારાજ, સત્સંગી જીવનનું પ્રમાણ વાલા ભક્તો, હું મારા શબ્દો ઘરના નથી કહેતો, સ્વામિનારાયણ ભગવાન સાધુ નહોતા. સાધુ જીવન જીવ્યું મહારાજે, બ્રહ્મચર્ય આખું જીવન પાળ્યું, સાધુ જેવા ગુણે યુક્ત રહ્યા એમાં ના નહીં, પણ એમનો આશ્રમ ત્યાગાશ્રમનો નહોતો, એ તો સત્સંગી જીવન કહે છે. કાં તો સત્સંગી જીવન ખોટું કહે છે, અને કાં તો ઘણા માને છે, ઘણાની માન્યતા છે ખોટી છે. મહારાજે દીક્ષા લીધી, મહાદીક્ષા લીધી, પણ મહાદીક્ષા કઈ લીધી નો પ્રકાર હું કોઈ વખત વિગતવાર એ વિષય ઉપર સમજાવીશ. આ સમજવાની, જાણવાની વસ્તુ છે, કારણ કે આ નથી સમજાતું ને એના કારણે ઘણાય વિવાદો અને ઘણાય ભેદ પાડી દે છે, એનો લાભ ઘણાય બીજી રીતે લે છે. શ્રીજી મહારાજની દીક્ષા કઈ દીક્ષા હતી એનો એક વખત હું સામાન્ય સભાની અંદર સમય લઈને કરીશ. આજે 12:30નો આંકડો થઈ ગયો છે, કારણ કે આ કરવા રહીશ ને તો 2 કલાક જતા રહેશે. જોકે કથા તો હંમેશા હિતકારી છે, અને કથા તનની ભૂખે ભાંગે અને મનની ભૂખે ભાંગે, પણ પ્રત્યક્ષ રીતે જો સમજ્યા હોઈએ તો ભાંગે, નહીંતર પેટમાં સુરાખાચરની જેમ જમવા ચાલો આવો રાગ ગવડાવે. એટલે એ રાગ તમે બધા ગાઓ અને આ અજીર્ણ થાય કે અપચો થાય, અથવા તો આ વાત ન સમજાય ઉતાવળમાં, એટલા માટે અત્યારે વાત નથી કરતો, ભવિષ્યમાં કોઈ વખત કરીશ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આપનું ભગવાનપણું જે અમને પ્રાપ્ત થયું છે, આપનું શરણો પ્રાપ્ત થયું છે, એનો જીવનમાં મહિમા કાયમ રખ્યો રહે, અને આપના ચરણમાં કાયમ અમને માથું નમાવતા રહીએ, આપના ચરણમાં કાયમ અમારું સ્થાન રહે એવી અમારા ઉપર કૃપા કરજો, અમારા ઉપર આશીષ કરજો. અને આ જે સત્સંગનો હેતુ, આ સત્સંગ કર્યાનો હેતુ એ અમારો સફળ થાય એવી અમારા ઉપર કૃપા કરશો. વધારે સમય નથી લેતો, ભગવાન સર્વનું મંગળ કરે. અને ફરી એક વખત નવા વર્ષના તમામ હરિભક્તોને પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી, અને માતોશ્રી તો સાક્ષાત હવે પધાર્યા છે એટલે એ પોતાના બહેનો વિભાગને આપી દેશે આશીર્વાદ, પણ મહારાજ શ્રી વતી એમના પ્રતિનિધિ સ્વરૂપે તમામ ભક્તોને સંતોને અમારા ખૂબ ખૂબ હેત ભર્યા આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી.